હું માનું છું કે ઘણા બધા આ પ્રોગ્રામને ફોલો થાય છે અને બાઇબલ રીડિંગ કરે છે. અને 16 જૂને જ્યારે હું બાઇબલ વાંચતો હતો એના પ્રમાણે નહેમિયાનું પુસ્તક 1 અધ્યાય, 2 અધ્યાય અને 3 અધ્યાય હું વાંચતો હતો ત્યારે ઈશ્વરનો આત્મા પરાક્રમ સહિત મારી પર આવ્યો અને ઈશ્વરે જે બાબતો મને જણાવી અને પ્રગટ કરી તે હું થોડું ઘણું શેર કરવા માગું છું. ગુજરાતીમાં જેને વ્યંજન કહે છે અને ઇંગ્લિશમાં એને વાઉસ કહે છે, વાઉસ વાઉસ, એવા 5 શબ્દો છે, આંકડા છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. એટલે ઈશ્વરના આત્માએ મને આ વાઉસ જણાવ્યા કે નહેમિયા કેવા પ્રકારનો માણસ હતો. જ્યારે 3 અધ્યાય મેં સળંગ વાંચ્યા, જ્યારે 3 અધ્યાય પણ મારે વાંચવો હતો પણ મને લાગ્યું કે આ ચર્ચવાળા બોર થઈ જશે પાછા, એટલે મેં 2 અધ્યાય વાંચવાનું રાખ્યું. પણ 3 અધ્યાયનું હું તમને ઘરકામ આપું છું કે તમે ઘેર જઈને શાંતિથી નહેમિયાનો 3 અધ્યાય વાંચો. એમાં બધા માણસોની નામાવલી છે અને આ જે યરુશલેમનો કોટ જે તૂટી ગયો હતો એમાં નહેમિયાને હેલ્પ કરીને જે મદદ કરે છે, મરામત કરે છે, એની બધી વાતો તેમાં લખેલી છે. તો એ 5 બાબતો હું તમને ટૂંકાણમાં જણાવું. તો પહેલો એ છે મેન ઓફ એક્શન. બરાબર, કોઈ કોમ્પ્યુટરમાંથી નહીં કે કોઈ કોમેન્ટ્રીમાંથી નહીં કે કોઈ બુક્સમાંથી પણ નહીં. બુક એટલે એક જ બુક ને તે બાઇબલ. એમાંથી ઈશ્વરે જે કંઈ મને બતાવ્યું છે તે હું તમારી આગળ શેર કરું છું. એ નહેમિયા એ મેન ઓફ એક્શન હતો, પ્રભુને માટે એ કામ કરનાર માણસ હતો. અને જ્યારે એણે જાણ્યું કે યરુશલેમનો કોટ તોડી પાડવામાં આવ્યો છે, તેના દરવાજા બાળી નાખવામાં આવ્યા છે, દુશ્મનોએ આ બધું કર્યું હતું, તે સાંભળીને તે અત્યંત દુઃખી થાય છે. અને સૌથી મોટું જો એણે કોઈ કામ કર્યું હોય તો એ કે એણે પ્રાર્થના કરી. આજે મંડળીઓમાં વાતો કરનાર લોકો છે, ચર્ચા કરનાર લોકો છે, દલીલો કરનાર લોકો છે, વિરોધ કરનાર લોકો છે, ને કેટલાક તો છાનામાના બેસી રહે છે, નિશ્ચિંત લોકો પણ છે. પરંતુ આજે પ્રભુને એવા માણસોની જરૂર છે કે જેઓ પ્રાર્થનાને એક મોટા કામ તરીકે સ્વીકારે. અમે ઇન્ડિયામાં હતા ને ત્યારે પ્રેયર મિટિંગો જાત જાતની રાખતા હતા, હોલ નાઇટ પ્રેયર ને હાફ ડે પ્રેયર ને 24 અવર્સ પ્રેયર ને એવી બધી પ્રેયર મિટિંગો રાખતા હતા. અને અમુક લોકો આવે નહીં ને, હાજર ના થાય, એટલે અમે પછી પૂછીએ કે ભાઈ કેમ પ્રાર્થના મિટિંગમાં નતા આવ્યા. હું બહુ જ કામમાં હતી એટલે સોરી પ્રાર્થના મિટિંગમાં હોયું નહીં. બોલો, જો આપણે પ્રાર્થનાને જ એક કામ તરીકે સ્વીકારી લઈએ કે આ એક મોટું કામ છે, તો હું માનું છું કે આપણી પાસે આવા કોઈ એક્સક્યુઝ રહેશે નહીં કે જેથી કરીને આ કામ અટકી જાય. લિયોનાર્ડ રેવનહિલ પોતાના પુસ્તકમાં લખે છે અને મેં ઘણી બધી વખત એના રેફરન્સ પણ આપ્યા છે કે મેની પ્લેયર્સ એન્ડ મેની પેયર્સ બટ વેરી પ્રેયર્સ. રમતવીરો તો ઘણા બધા છે અને ચેક લખનારા ઘણા બધા છે. મેની પેયર્સ, $100 દાન, $200 દાન, $1000 દાન, કારણ કે થોડીક વારમાં વાત પતી જાય, ચેક લખીને આપી દીધો એટલે પતી ગયું. બટ વેરી પ્રેયર્સ, પ્રાર્થના કરનારા લોકો ક્યાં છે? બીજી એક જગ્યાએ લિયોનાર્ડ રેવનહિલ લખે છે કે મેની ઇન્ટરફિયર્સ બટ ફ્યુ ઇન્ટરસેસર્સ. દખલગીરી કરનારા, જાત જાતની દરમિયાનગીરી કરનારા મંડળીમાં તમને માણસો મળશે, પણ મધ્યસ્થી કરનારા, ઘૂંટણે પડનારા, આંસુ સારનારા, ઉપવાસ કરનારા માણસોની પ્રભુને જરૂર છે. અને પ્રભુ એવા માણસોની શોધમાં છે. એક રેફરન્સ તમને બતાવું, હચકેલ પ્રબોધકનું પુસ્તક, તેનો 22મો અધ્યાય અને 30મી કલમ, હેરિસભાઈ વાંચશો. હચકીયલ પ્રબોધકનું પુસ્તક 22મો અધ્યાય ને 30મી કલમ. ઈશ્વર આજે એવા માણસની શોધમાં છે, માણસો નહીં પણ માણસ, એક કે માણસ કે છે મળ્યો નહીં. ઈશ્વર પ્રેમાળ છે, ઈશ્વર દયાળુ છે, ઈશ્વર ભલા છે, એ બધી વાત સાચી, પણ ઈશ્વરને ગુસ્સો ચડે છે, ઈશ્વરને રીસ ચડે છે, પ્રભુ કોપાયમાન થાય છે. અને ત્યારે આવા કોઈક માણસો જો વચ્ચે પડે, ઉભા રહે, મધ્યસ્થી કરે, તો ઘણો બધો નાશ થઈ જતો અટકે છે. આપણને ખબર છે સદોમ ને ગમોરાની વાત, અને ઇબ્રાહીમે જે મધ્યસ્થી કરી એ પ્રાર્થના કેટલી ગજબની છે. એ 50માંથી 10 પર આવીને ઉભો રહે છે, જાત જાતના આર્ગ્યુમેન્ટ કરીને કે પ્રભુ 40 મળે તો કેવું, 45 મળે તો કેવું, 30 મળે તો કેવું, 20 મળે તો કેવું. અરે પ્રભુને જો ગુસ્સો ના ચડે તો ફરી એક જ વાર બોલું, 10 મળે તો કેવું. પણ પછી એમ લખ્યું છે કે ઇબ્રાહીમ પછી ચાલ્યો ગયો. આવા માણસોની આજે જરૂર છે. તમે મૂસાનો દાખલો લો, આ ગજબનો પ્રબોધક હતો, અને ઇસરાયલ પુત્રોએ જ્યારે પાપ કર્યું હતું ત્યારે પ્રભુ અને ઇસરાયલ પુત્રોની આડે આવીને ઉભો રહ્યો, અને એને આવું કહ્યું નિર્ગમન 32:32, તો પણ તું તેઓના પાપની ક્ષમા કરે તો સારું, નહીં તો તારા લખેલા પુસ્તકમાંથી મારું નામ ભૂસી નાખજે. પોતાના જાતનું એ અર્પણ કરી દે છે કે ભાઈ મારે પણ સ્વર્ગમાં આવવું નથી, મારું નામ પણ ભૂસી કાઢજે જો તું આ લોકોના પાપની માફી ના દેતો. ઈશ્વર આજે આવા માણસની શોધમાં છે, અને નહેમિયા એક આવા પ્રકારનો માણસ હતો, એ મેન ઓફ પ્રેયર, એ મેન ઓફ એક્શન. જો તેણે કેવી પ્રાર્થના કરી હું તમને જલ્દીથી બતાવી દઉં. તેણે ઉપવાસ સાથે પ્રાર્થના કરી. 1 અધ્યાયની 4 કલમનો છેલ્લો ભાગ, આકાશના દેવની આગળ મેં ઉપવાસ સાથે પ્રાર્થના કરી. જો તમે 6 કલમ જોશો તો કહે છે કે તેઓનો ઇકરાર કરતા રાત દિવસ તારી સન્મુખ તારા સેવક ઇસરાયલ પુત્રોને સારું હું પ્રાર્થના કરું છું. તેણે રાત દિવસ પ્રાર્થના કરી. ત્રીજી બાબત તમે જુઓ તો તેણે પ્રાયોરિટી પ્રેયર કરી. 2 અધ્યાય ને 4 કલમ તમે જુઓ, રાજાએ મને કહ્યું કે તારી અરજ શી છે. રાજાની સાથે આ માણસ કામ કરતો હતો, અને એનો ખાસ માણસ હતો, અને એને જો બધી વિગતો એને જણાવી દીધી હોય તો ફટાફટ રાજા કહી દે કે ઓકે ગો હેડ, આ બધું હું ગ્રાન્ટ કરું છું. પરંતુ એ 1/2 કલમમાં ત્યાર પછી એવું લખવામાં આવ્યું છે કે ત્યારે મેં આકાશના દેવની પ્રાર્થના કરી. રાજાની પાસે નહીં પણ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુને એણે સૌથી પ્રથમ પ્રાયોરિટી આપી. પછી એ રાજાને વાત કરે છે, આપણે વાંચીએ છીએ, પરંતુ સૌથી પ્રથમ એટલે મેં એવું ટાઇટલ આપ્યું છે કે એણે પ્રાયોરિટી પ્રેયર કરી. અને 6 અધ્યાય અને 3 કલમમાં જોશો તો એમાં જ્યારે નહેમિયા આ પ્રાર્થનાનું કામ કરે છે અને કોટ બાંધવાનું કામ કરે છે, ત્યારે એના જે બધા શત્રુઓ હોય છે એને સાઇડ ટ્રેક કરવા માટે પ્રયત્ન કરે છે. કોઈ આપણે કામ હાથમાં લીધું હોય ને તે તમારે ધ્યાન બીજે ખેંચાય, અને એટલા માટે નેમિયાની પાસે ખેપિયા મોકલીને કહેવડાયું, પણ નેમિયાએ સ્પષ્ટ ના પાડી દીધી અને એવું કહ્યું 6 અધ્યાયની 3 કલમ, હું એક મોટું કામ કરવામાં રોકાયેલો છું માટે મારાથી અવાય તેમ નથી, હું તે પડતું મૂકીને તમારી પાસે આવીને શા માટે કામ બંધ પાડું. આને હું સુપ્રીમ પ્રાયોરિટી પ્રેયર કહું છું, કે એનું એટીટ્યુડ કહો કે ગમે તે કહો, પણ આ પ્રકારનો આ માણસ હતો, મેન ઓફ એક્શન. એ ત્યાર પછી ઈ, મેન ઓફ ઇમોશન્સ, એ લાગણીશીલ માણસ હતો. જેને યરુશલેમની પડતીની ખબર તેણે સાંભળી ત્યારે તે અત્યંત દુઃખી થયો. ચોથી કલમમાં લખ્યું છે, પહેલો અધ્યાય અને ચોથી કલમમાં, કે જ્યારે ખબર મેં સાંભળી ત્યારે હું બેસીને રડ્યો. પ્રભુના કાર્ય માટે સતાવણી પામતા ખ્રિસ્તી લોકો માટે, સુવાર્તા વિહોણા લોકો માટે તમે છેલ્લા ક્યારે રડ્યા હતા? લિયોનાર્ડ ડેવનહિલ પોતાના પુસ્તકમાં લખે છે, અવર આઈઝ આર ડ્રાય બીકોઝ અવર હાર્ટ આર ડ્રાય. આપણી આંખોમાં આંસુ નથી કારણ કે આપણા હૃદયમાં કરુણા નથી. ચોથી કલમમાં આપણે જોઈએ છે કે એમાં એવું લખ્યું છે કે મેં કેટલાક દિવસ સુધી શોક કર્યો. કદાચ એને સારું ખાવાનું પણ ખાધું નહીં હોય, ઉપવાસ કર્યો હશે, શોકમાં તાટ અને રાખમાં એ બેઠો હશે, ઉપવાસ સાથે પ્રાર્થના કરી. પાંચમી કલમમાં એવું લખ્યું છે કે હું તારા કાલાવાલા કરું છું. બોલો, આ શબ્દો તમને કેવા લાગે છે? કાલાવાલા સહિતની પ્રાર્થના, આજીજી ભરી, આગ્રહ ભરી પ્રાર્થના. અને આવા જે માણસ હોય છે તે લાગણીશીલ અને બોજ સહિતની પ્રાર્થના કરી શકે છે. તેમના હૃદયમાં લાગણી હતી, તે ઉદાસ હતો, તેના મનમાં જે ખેદ હતો તે એના મોં પર દેખાતો હતો. બીજો અધ્યાયને બીજી કલમ તમે જુઓ. રાજાએ મને પૂછ્યું કે તું માંદો નથી, તેમ છતાં તારું મોં કેમ ઉદાસ છે? એ તો મનના ખેદ વગર બીજું કંઈ નથી. રાજાને પણ ખબર પડી ગઈ કે આને કંઈક પ્રોબ્લેમ છે. આ માણસ મારી સાથે કામ કરે છે, મારો પાત્રવાહક છે, મારા ખાવા પીવાની બધી વ્યવસ્થા કરે છે, એ પોતે પહેલાં ટેસ્ટ કરે છે, બરોબર લાગે તો જ પછી એ ખાવાનું પાસ કરે છે અને મને આપે છે. પણ આ માણસને મેં કદી જ આટલો નિરાશ જોયો નથી. વોટ ઇઝ ધીસ? શું તને થયું છે? પછી નેમિયા બધી વાત રાજાને જણાવે છે. આ એક એવો માણસ હતો કે રાજાને અને એના રાજ્યને બંનેને આની ખૂબ જ જરૂર હતી. કારણ કે રાજા જે પ્રશ્ન પૂછે છે એ પરથી આપણને ખબર પડે છે. જો તમે બીજો અધ્યાયના છઠ્ઠી કલમ જુઓ, રાજાએ તેને પૂછ્યું, રાણી પણ તેની પાસે બેઠેલી હતી, કે તને ત્યાં જતા કેટલો વખત લાગશે? યરુશલેમ જવાનું હતું અને બધું રિપેરિંગ કામ કરવાનું હતું, એટલે કેટલો વખત લાગશે? પણ બીજો પ્રશ્ન એના કરતા પણ વધારે આપણને ખાતરી કરાવે છે, તું ક્યારે પાછો આવશે? વોટ એ મેન, વોટ એ ટેસ્ટીમની! હે, કેટલો ગજબનો માણસ! આ રાજા પાસે કેટલા બધા માણસો હોય, સૈનિકો હોય, સરદારો હોય, જાત જાતના માણસો હોય, પણ એની કહે છે કે તને જતા કેટલો વખત લાગશે અને તું પાછો ક્યારે આવીશ? અમારે તો એ જાણવું છે. વી નીડ યુ, તમારી હાજરી, તારી હાજરી અમને જરૂર છે. સુવાર્તામાં જ્યાં ત્યાં આપણે વાંચીએ છીએ કે પ્રભુ ઈસુ ને લોકોને જોઈને કરુણા આવતી હતી, દયા આવતી હતી. પેલા વિધવાબાઈનો એકનો એક છોકરો મરી ગયો હતો, જુવાન દીકરો, અને એ ઠાઠરી જ્યારે પ્રભુ ઈસુની સામે આવતી હતી ત્યારે શાસ્ત્રમાં લખ્યું છે કે તે જોઈને તેને કરુણા આવી, દયા આવી, પ્રેમ ઉત્પન્ન થયો. આપણો પ્રભુ તે કરુણા સાગર છે, અને જો આપણે એવો દાવો કરીએ છીએ કે આપણે તેના છીએ, તો એ જ પ્રેમ, એ જ કરુણા અને એ જ અનુકંપા આપણામાં હોવી જોઈએ. એ મેન ઓફ ઇમોશન્સ. ત્યાર પછી આઈ, એ મેન ઓફ ઇન્કવાયર. આ માણસ તે તપાસ કરનાર માણસ હતો. જેઓ નેમિયા પાસે આવ્યા હતા તેમને જેઓ બંદીવાસમાંથી છૂટ્યા હતા તેઓ વિશે તથા યરુશાલેમ વિશે તેણે તપાસ કરી. નેમિયાએ એની તપાસ કરી કે ભાઈ ખરેખર શું બન્યું છે? મતલબ આ શું બતાવે છે? કેર એન્ડ કન્સર્ન, ચિંતા અને કાળજી પ્રભુના લોકો માટે અને બીજાઓની સ્થિતિ અને બીજાઓની જરૂરિયાત કેવી છે એના માટે આપણે કેટલા જાગૃત છીએ. આપણે એવા સમયમાં જીવી રહ્યા છે કે મી માઇન એન્ડ માય સેલ્ફ બધું આપણા પર જ સેન્ટ્રલાઇઝ થાય છે. અને બહુ થોડાક જો આગળ વધીએ તો હું અને મારું કુટુંબ. પણ હું એ પૂછું છું કે બીજાઓની જરૂરિયાત સંબંધી, બીજાઓ સંબંધી આપણે કેટલું થિંક કરીએ છીએ, આપણે કેટલી ઇન્કવાયરી કરીએ છીએ. આ દિવસોમાં આપણે જોઈએ છે કોઈને નોકરીની જરૂર હોય છે, કોઈને રાઈડની જરૂર હોય છે, કોઈને ગાઈડની જરૂર હોય છે, કોઈને મુલાકાતની જરૂર હોય છે, કોઈને પ્રાર્થનાની જરૂર હોય છે, કોઈને લગ્ન સંબંધી કાઉન્સેલિંગ કરવાની જરૂર હોય છે, કોઈ વ્યક્તિ લોનલી છે અને એમની વાત કોઈ સાંભળે એવી એમની જરૂર હોય છે, કોઈને ઉત્તેજનની જરૂર હોય છે, કોઈને દોરવણીની જરૂર હોય છે. ખાસ કરીને જે લોકો ઇન્ડિયાથી નવા નવા આવે છે તે લોકોને હાર્ડમારીમાંથી પસાર થવું પડશે. એમની જે લાગણીઓ અને એમના જે પ્રશ્નો તે ખરેખર જાણવાની અને સમજવાની જરૂર છે. ફિલાડેલ્ફિયામાં એક પેપર બહાર પડે છે જેનું નામ છે ફિલાડેલ્ફિયા ઇન્ક્વાયર. તમારા શહેરમાં શું ચાલી રહ્યું છે તમે જાણો છો? તમે એના માટે પ્રાર્થના કરો છો? યિર્મિયા 29:7 એવું લખ્યું છે કે જે નગરમાં તમે રહો છો તેનું કલ્યાણ શોધો, અને એવું પણ લખ્યું છે કે તેને સારું યહોવાને વિનંતી કરો, કેમ કે તેના કલ્યાણમાં તમારું કલ્યાણ છે. જો શહેર સુખી અને સમૃદ્ધ છે તો તમે પણ સુખી અને સમૃદ્ધ છો. તમે આજે યરુશાલેમ સંબંધ વિચાર કરો. આમ યરુશાલેમની જ વાત છે અને હું અત્યારે હાલના યરુશાલેમ સંબંધની વાત કરું છું. મારી વાઇફ કાલે ટીવી જોતા હતા અને એમણે મને જણાવ્યું કે યરુશાલેમની સ્થિતિ અને ઇઝરાયલની સ્થિતિ અત્યારે બહુ જ ખરાબ છે. બહુ બોમ્બાર્ટિંગ થયેલું છે સ્કૂલો પર અને હોસ્પિટલ ઉપર અને નિર્દોષ લોકો ઉપર. આખું યરુશાલેમ અને ઇઝરાયલ તે દુશ્મનોથી ઘેરાયેલું છે. બાઇબલ 122 ગીતના 6 કલમમાં કહે છે કે યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો. ભલાઓ જો તમને ખબર પડતી ના હોય કે તમારે ડોનેશન ક્યાં આપવું છે, તમારે ડોનેશન આપવું છે પણ તમને ખબર નથી પડતી, તો હું તમને સજેસ્ટ કરું છું કે ઇઝરાયલને અને યરુશાલેમને અત્યારે ફાઇનાન્સની ઘણી બધી જરૂર છે. તમે ફાઇનાન્શિયલી એને સપોર્ટ કરી શકો છો. અને જો તમને ખરેખર ઇન્ટરેસ્ટ હોય તો ચર્ચ છૂટ્યા પછી મને મળજો, તો એ સંબંધી તમને વધારે માહિતી આપીશ. ચોથી બાબત, ઓ મેન ઓફ ઓબ્ઝર્વેશન. નેમિયાએ ખાલી ઇન્કવાયરી જ ના કરી પણ એણે અવલોકન પણ કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું કે ખરેખર શું ચાલી રહ્યું છે. નેમિયા તે અવલોકન કરનાર માણસ હતો. એણે ઝીણવટ ભરી તપાસ કરી. એણે કોઈને મોકલ્યા નહીં, એ અધિકારી હતો, એની પાસે પાવર્સ હતા, એની પાસે માણસો હતા, પણ એ પોતે ગયો. જો તમે બીજો અધ્યાય અને 13 કલમ હેરિસભાઈ વાંચશો, બીજો અધ્યાય 13 કલમ. પંદરમી કલમ પણ વાંચશો. બે વખત અહીંયા આગળ આપણને એવું લખવામાં આવ્યું છે કે એને પોતે જઈને જાત તપાસ કરીને અવલોકન કર્યું. નીતિ વચન 26:10 એક વાક્ય એવું છે કે ઉત્તમ કારીગર સઘળું કામ પોતે કરે છે. જે ઉત્તમ છે, જે કારીગર છે, જે લીડર છે, તે બધું જ કામ પોતે કરે છે. મારો તમારો ને આખી દુનિયાનો ઉદ્ધાર કરવા પ્રભુ ઈસુ પોતે નીચે ઉતરી આવ્યા. કોઈને મોકલ્યા નહીં, પણ એમણે પોતે વધસ્તંભ પર મારું અને તમારું તારણ સિદ્ધ કર્યું. એણે આ કામ બુદ્ધિપૂર્વક કર્યું. બંને કલમોમાં એવું લખ્યું છે કે હું રાત્રે બીજા કોઈને ખબર ન પડે એવી રીતે પ્રભુની દોરવણી માગીને પ્રભુના કામનું અવલોકન કર્યું. હી વોઝ અ મેન ઓફ ઓબ્ઝર્વેશન્સ. અને છેલ્લી અને પાંચમી બાબત, યુ મેન ઓફ યુનિટી. નેહમિયા એકલો એકલો આ કામ કરતો નથી, પણ બધાના સાથ અને સહકારથી આ કામ કરે છે. તે પોતે રાજાના મહેલમાં હતો, રાજાનો પાત્રવાહક હતો, અધિકારી હતો, સારો પગાર મેળવતો હતો, પણ પોતાના લોકોની હરોળમાં પોતાને મૂકીને તે બીજો અધ્યાયને 17મી કલમમાં શું કહે છે. પછી મેં તેઓને કહ્યું કે આપણે કેવી દુર્દશામાં છે. આપણે, તમે લોકો કેવી દુર્દશામાં છે એમ નહીં, પણ આપણે પોતાની જાતને લોકોની સાથે અને જે પરિસ્થિતિ હતી એની સાથે તે લાવી દે છે. આપણે યરૂશલેમનો કોટ બાંધી જેથી આપણે નિંદાપાત્ર ન થઈએ. કેટલા સરસ શબ્દો આમાં જોવા મળે છે. જો 18મી કલમ તમે જોશો તેમાં લખ્યું છે, ઉઠો આપણે બાંધીએ. હું, મેં એવા શબ્દો નહીં, પણ આપણે લોકોની સાથે રહીને કામ કરે છે. જ્યારે એના શત્રુઓ એની સામે એલિગેશન કરે છે ત્યારે 20મી કલમમાં એ વિશ્વાસથી જાહેરાત કરે છે, આકાશનો દેવ અમને ફતે આપશે. મને ફતે આપશે, હું લીડરશીપ લઉં છું એવું નહીં, પણ આકાશનો દેવ અમને ફતે આપશે. આખી મંડળીને, આખા લોકોને, બધાને તે સાથે અને સાથે રાખે છે. અને 20મી કલમમાં તે પણ જણાવે છે કે અમે તેના સેવકો બાંધકામ શરૂ કરીશું. આપણે, અમને, અમે, આ બધા શબ્દો શું બતાવે છે ખબર છે? યુનિટી, બધાના સાથ, સહકાર અને બધાની સલાહ અને બધાના આઈડિયા બધું ભેગું કરીને પછી આ કામની એ શરૂઆત કરે છે. અને ત્રીજો અધ્યાય તો મેં તમને ઘરકામ માટે આપી દીધો છે, પરંતુ કેટલીક બાબતો તમને જલ્દીથી જણાવી દઉં કે એ કેવા લોકોનો ઉપયોગ કરે છે. તો આ કામમાં એ યાજકોનો ઉપયોગ કરે છે. ત્રીજો અધ્યાય અને પહેલી કલમ, એલિયાશિપ મુખ્ય યાજકે તથા તેના યાજક ભાઈઓએ ઉઠીને મેંઢા ભાગળ બાંધી. તે લેવીઓનો ઉપયોગ કરે છે. 17મી કલમ તમે જુઓ તેમાં આ પ્રમાણે લખ્યું છે, તેના પછી લેવીઓ મરામત કરતા હતા. ત્યાર પછી તે અધિકારીઓનો ઉપયોગ કરે છે. ત્રીજો અધ્યાય અને 9મી કલમ, તેઓની પાસે હુરનો પુત્ર રમાયા મરામત કરતો હતો. તે યરૂશલેમના અડધા ભાગનો અધિકારી હતો. તે સોનીનો ઉપયોગ કરે છે. 8મી કલમમાં સોની અને ગાંધી બંનેની વાત આપણને જોવા મળે છે. તેઓનો બાપ સોની હતા. તેઓ હનાન્યા નામના એક ગાંધી મરામત કરતો હતો. વેપારીઓનો તે ઉપયોગ કરે છે. જો તમે ત્રીજો અધ્યાયને છેલ્લી કલમ જુઓ, 32મી કલમ, ખૂણાના બુરજ તથા મેંઢા ભાગળની વચ્ચે સોનીઓ તથા વેપારીઓ મરામત કરતા હતા. સુથારો, લુહારો અને સામાન્ય કક્ષાના માણસો બધા લોકોનો તે સાથ અને સહકાર લે છે અને ઉપયોગ કરે છે. જેન્ટલમેન જ નહીં પણ લેડીઝનો પણ ઉપયોગ કરે છે. 12મી કલમ જુઓ, તેની પાસે હલ્લો હેસનો પુત્ર સાલુમ, જે યરૂશલેમના અડધા ભાગનો અધિકારી હતો, તે તથા તેની દીકરીઓ મરામત કરતા હતા. જેન્ટ્સ એન્ડ લેડીઝ ઓલ ટુગેધર, બધાનો સાથ અને સહકાર લઈને આ કોટનું કામ તે પૂરું કરે છે. 52 દિવસમાં આ કોટ પૂરો થયો. અને છેલ્લા અધ્યાયમાં તમે જોશો કે એનું જોરદાર સેલિબ્રેશન કર્યું. એનો ધ્વનિ યરૂશલેમના ખૂણાઓ ખૂણાઓ સુધી એના પડઘા પડ્યા. વોટ એ મેન, મેન ઓફ એક્શન. man of emotion, man of inquiry, man of observation, and man of unity. Prabhu, apni sahay kare ke apne aava manso baniye. Prarthana kariye. પ્રભુ તમારા અદ્ભુત અને જીવંત વચનો માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમે જે ઉત્તમ નમૂનો અમારી આગળ તમારા સેવકોનો મૂકો છો તેના માટે પણ સ્તુતિ કરીએ છીએ. પ્રભુ આ દિવસોમાં તમે અમને પ્રાર્થના કરનાર માણસો બનાવો કે જેઓ છિંડામાં ઉભા રહી શકે એવા માણસોની અમારે તાતી જરૂર છે. પ્રભુ તમે અમારામાં કરુણા અને અનુકંપા અને પ્રેમ ઉત્પન્ન કરો કે જેથી કરીને અમે બીજાઓની ઇન્કવાયરી કરી શકીએ, બીજાઓની શી જરૂરિયાત છે, બીજાઓ કેવી પરિસ્થિતિમાં છે તે અમે જાણી શકીએ. પ્રભુ અમને અવલોકન કરનાર માણસ બનાવો કે જેથી કરીને અમે ધ્યાનપૂર્વક તેનું અવલોકન કરી શકીએ. અને પ્રભુ તમે અમને યુનાઇટેડ કરો, કારણ કે તમારું વચન તો એમ કહે છે કે તમે પક્ષાપક્ષીથી કે મિથ્યા અભિમાનથી કંઈ જ ન કરો, પરંતુ પ્રભુ અમે યુનાઇટેડ રહીએ, અમે ખભે ખભા મિલાઈને ભાઈઓ અને બહેનો તરીકે જે કંઈ કૃપાદાનો અને તાલંતો અને આશીર્વાદો તમે અમને આપેલા છે તેનો ઉપયોગ કરીને અમે પ્રભુ આ બાંધકામ, આત્મિક બાંધકામ, જ્યાં આગળ પ્રભુ શેતાને ગાબડા પાડ્યા છે, જ્યાં આગળ પ્રભુ દરવાજાઓ તૂટી ગયા છે, જ્યાં આગળ પ્રભુ જ્યાં આગળ કમાડો તૂટી ગઈ છે ત્યાં આગળ અમે આત્મિક રીતે મરામત કરનારા બની શકીએ માટે અમારી સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.